એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ, જેમનું જીવન જ એક સંઘર્ષ, પરિવર્તન અને પ્રભાવની ગાથા છે. હું વાત કરી રહ્યો છું મેલ્કમ એક્સની.
અને એમના જીવન પર આધારિત એક ખૂબ જ મહત્વના પુસ્તકની પણ ચર્ચા કરીશું, ધ ડેડ આર અરાઇઝિંગ, ધ લાઇફ ઓફ મેલ્કમ એક્સ. આ પુસ્તક લેસ પેન અને તેમની દીકરી તમરા પેન દ્વારા લખાયું છે.
હા, અને આ કોઈ સામાન્ય બાયોગ્રાફી નથી, ખરું ને? એને તો પુલિત્ઝર પ્રાઇઝ અને નેશનલ બુક એવોર્ડ જેવા મોટા સન્માન મળેલા છે.
બિલકુલ. લેસ પેન, જેઓ પોતે પીઢ પત્રકાર હતા, એમણે લગભગ 30 વર્ષ આ પુસ્તક પાછળ આપ્યા છે. મતલબ જબરદસ્ત સંશોધન છે આની પાછળ.
30 વર્ષ એટલે આ પુસ્તક મેલ્કમ એક્સ વિશેની આપણી જે સમજ છે, જે કદાચ એમની આત્મકથા પરથી બની હોય, એને કેવી રીતે જુએ છે? કંઈક નવું છે એમાં?
ચોક્કસપણે. આ પુસ્તકનું મુખ્ય કામ જ એ છે કે મેલ્કમ એક્સની આસપાસ જે એક પ્રકારની શું કહેવાય દંતકથાઓ ઘડાઈ ગઈ છે, એમને તોડીને એક વધુ વાસ્તવિક, વધુ જટિલ ચિત્ર રજૂ કરે છે.
એટલે કે જે મેલ્કમ લિટલમાંથી મેલ્કમ એક્સ બન્યા અને પછી અલહજ મલિક અલ શબ્બાઝ, એ આખી સફરને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે.
હા, એમના જીવનના ઘણા અજાણ્યા પાસાઓ, એમના વિચારોનો વિકાસ, એમના સંબંધો, આ બધું જ પેનનું સંશોધન સામે લાવે છે. પુસ્તક બતાવે છે કે એ કેટલા બહુપરિમાણીય વ્યક્તિત્વ હતા.
અને આટલા વર્ષો પછી પણ એમની વાત આજે કેમ મહત્વની છે? મેલ્કમ એક્સ તો 1965માં ગુજરી ગયા.
કારણ કે જે મુદ્દાઓ મેલ્કમ એક્સ ઉઠાવી રહ્યા હતા, એટલે કે વ્યવસ્થાગત જાતિવાદ, ઓળખનો સંઘર્ષ, માનવ ગૌરવ, આત્મનિર્ભરતા, આ બધું આજે પણ એટલું જ કદાચ વધારે પ્રસ્તુત છે. એમની જે ચેતના હતી, જે અન્યાય સામે લડવાની એમની તાકાત હતી, એ આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે. અને પુસ્તક એ પણ બતાવે છે કે એમના વિચારો એમના સમય કરતાં કેટલા આગળ હતા.
તો ચાલો આ અસાધારણ જીવનની સફરને વધુ નજીકથી જોઈએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? બાળપણનો ઘડતર પર કેવો પ્રભાવ રહ્યો?
પુસ્તક એમના જન્મથી શરૂઆત કરે છે. 19 મે 1925 ઓમાહા, નેબ્રાસ્કામાં. એમના પિતા ઓળ લિટિલ એક બેપ્ટિસ્ટ ઉપદેશક હતા અને માર્કસ ગાર્વેના મોટા સમર્થક.
માર્કસ ગાર્વે એટલે પેલા બ્લેક રાષ્ટ્રવાદ અને બેક ટુ આફ્રિકા મૂવમેન્ટવાળા, ખરું ને?
હા, બરાબર. અને માતા લુઈસ લિટિલ વેસ્ટ ઇન્ડિઝના ગ્રેનાડાથી આવેના અને ખૂબ શિક્ષિત મહિલા હતા. એટલે ઘરમાં શરૂઆતથી જ રાજકીય અને સામાજિક જાગૃતિનું વાતાવરણ તો હતું જ.
પણ એ સમય એવો હતો કે આવા વિચારો રાખવા, ખાસ કરીને એક બ્લેક પરિવાર માટે, જોખમી પણ હશે.
ખૂબ જ જોખમી. પેનનું પુસ્તક એ ભય અને હિંસાનું વાતાવરણ ખૂબ સ્પષ્ટ રીતે બતાવે છે. શ્વેત સર્વોપરિતાવાદી જૂથો જેમ કે કેકેકે અને બ્લેક લીજન એમના પિતાની સક્રિયતાને કારણે પરિવારને સતત ધમકાવતા હતા.
હા, મેં વાંચ્યું છે કે એમનું ઘર પણ સળગાવી દેવાયું હતું.
હા, જ્યારે મેલ્કમ માત્ર 4 વર્ષના હતા ત્યારે. અને એનાથી પણ મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેઓ 6 વર્ષના હતા અને એમના પિતાનું મૃત્યુ થયું.
શંકાસ્પદ સંજોગોમાં નહીં?
બિલકુલ. સત્તાવાર રીતે તો એને અકસ્માત કહેવાયો, પણ પુસ્તક પુરાવા આપે છે કે એ હત્યા હોવાની પૂરી શક્યતા છે અને કદાચ બ્લેક લીજન દ્વારા કરાયેલી.
6 વર્ષની ઉંમરે પિતાનું આમ જવું, પરિવાર પર શું વીતી હશે?
કલ્પના બહારની વાત છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો. માતા લુઈસ પર 8 બાળકોની જવાબદારી, સતત દુઃખ, ગરીબી અને સામાજિક દબાણને કારણે એમનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું.
અને એમને પછી સંસ્થામાં દાખલ કરવા પડ્યા હતા.
હા, અને બાળકો બધા અલગ અલગ પાલક ગૃહોમાં વહેંચાઈ ગયા. આખું કુટુંબ વિખેરાઈ ગયું. મેલ્કમ માટે આ અનુભવોએ શ્વેત સત્તા અને સમાજ પ્રત્યે એકદમ ઊંડો અવિશ્વાસ અને ગુસ્સો પેદા કર્યો.
આટલી તકલીફો પછી શાળામાં એમનું કેવું રહ્યું? ભણવામાં હોશિયાર હતા એવું સાંભળ્યું છે.
હા, શરૂઆતમાં તો હતા. મિશિગનમાં, જ્યાં એ પાલક ઘરમાં મોટા થયા, એ મુખ્યત્વે શ્વેત વિસ્તાર હતો. ભણવામાં હોશિયાર હતા, લોકપ્રિય પણ હતા, ક્લાસ પ્રેસિડેન્ટ પણ બન્યા હતા. એમને વકીલ બનવું હતું.
ઓ, સરસ.
પણ ત્યાં જ પેલો જાતિવાદનો કડવો અનુભવ થયો. એમના 8મા ધોરણના અંગ્રેજી શિક્ષક હતા મિસ્ટર ઓસ્ટ્રોફસ્કી.
હા,
એમણે બીજા શ્વેત છોકરાઓને તો પ્રોત્સાહન આપ્યું, પણ મેલ્કમને કહ્યું, વકીલ બનવું એ નિગર માટે વાસ્તવિક ધ્યેય નથી. તારે સુથારી કામ જેવું કંઈ શીખવું જોઈએ.
બાપરે, આ એક વાક્ય તો બધું બદલી નાખ્યું હશે.
પુસ્તક કહે છે કે આ એક મનોવૈજ્ઞાનિક ટર્નિંગ પોઈન્ટ હતો. મેલ્કમને લાગ્યું કે શ્વેત દુનિયામાં એમના માટે, એમની બુદ્ધિ માટે કોઈ જગ્યા જ નથી. એમણે ભણવાનું છોડી દીધું અને બોસ્ટન એમની સાવકી બહેન પાસે જતા રહ્યા.
અને અહીંથી શરૂ થઈ ડિટ્રોઇટ રેડ બનવાની સફર. શેરીઓનું શિક્ષણ બરાબર.
બોસ્ટન અને પછી હાર્લેમ. એ રેડમાંથી ડિટ્રોઇટ રેડ બન્યા. હસલર, ડાન્સર, ડ્રગ ડીલર, ચોર, બધું જ. પુસ્તક આને માત્ર ગુનાખોરી તરીકે નથી જોતું, પણ એ સમયના સમાજ સામેનો એક બળવો અને ટકી રહેવાની સ્ટ્રેટેજી તરીકે પણ જુએ છે.
પેલું વાળ સીધા કરવાનું, કૂંખ કરાવવું, કે પછી શ્વેત સ્ત્રી સાથેનો સંબંધ.
હા, બિટ્રીસ કારાગુલિયન, જેને એ સોફિયા કહેતા. આ બધું જ એ સમયના નિયમો તોડવા જેવું હતું. એક પ્રકારનો બળવો હતો.
પણ આ જીવન લાંબુ ન ટક્યું. જેલ થઈ એમને.
હા, 1946માં ચોરીના કેસમાં 8-10 વર્ષની સજા અને જેલ એમના જીવનનો બીજો મોટો વળાંક સાબિત થઈ. શરૂઆતમાં તો જેલમાં પણ એ શેતાન તરીકે ઓળખાતા, એકદમ ગુસ્સાવાળા અને નાસ્તિક.
પણ પછી બદલાવ આવ્યો.
હા, બે મુખ્ય કારણો હતા. એક તો બિંબી નામનું એક કેદી મળ્યો જે સ્વશિક્ષિત હતો. એણે મેલ્કમને વાંચવા તરફ વાળ્યા અને મેલ્કમે તો પછી જેલની લાઇબ્રેરી ફેંદી નાખી. પેલું ડિક્શનરી આખું કોપી કરવાનું શરૂ કર્યું શબ્દો શીખવા માટે.
અદ્ભુત.
અને બીજું કારણ, બીજું અને સૌથી મહત્વનું, નેશન ઓફ ઇસ્લામ, NOI. એમના ભાઈ બહેનો જેલની બહાર NOIમાં જોડાઈ ગયા હતા અને એમને પત્રો લખીને એના વિશે જણાવતા.
NOIના સિદ્ધાંતો એટલે કે શ્વેત લોકો શેતાન છે અને બ્લેક લોકો ઈશ્વરના પસંદ કરેલા.
હા, અને આ વાત મેલ્કમના પોતાના અનુભવો સાથે એટલી બધી બંધ બેસતી હતી કે એમને તરત જ આકર્ષણ થયું. એમના ગુસ્સાને, એમની પીડાને એક દિશા મળી, એક વૈચારિક આધાર મળ્યો. એમણે એલિજા મોહમ્મદ, NOIના નેતા, સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો.
એટલે જેલમાંથી બહાર આવ્યા ત્યારે એક નવા જ માણસ હતા.
એકદમ. 1952માં એ મેલ્કમ લિટલ નહીં, પણ મેલ્કમ એક્સ હતા. એક્સ એમની ખોવાયેલી આફ્રિકન ઓળખનું પ્રતીક. એમણે પોતાનું જીવન NOIને સમર્પિત કરી દીધું.
અને એમનો ઉદય પણ બહુ ઝડપી થયો NOIમાં.
ખૂબ ઝડપી. એમની બુદ્ધિ, એમની બોલવાની છટા, એમની સંગઠન શક્તિ એલિજા મોહમ્મદે તરત જ પારખી લીધી. એમને મંત્રી બનાવ્યા અને થોડા જ વખતમાં એ NOIના રાષ્ટ્રીય ચહેરો બની ગયા. હાર્લેમમાં ટેમ્પલ નંબર 7ને તો એમણે ધમધમતું કરી દીધું.
એમના ભાષણો ખૂબ પ્રભાવશાળી હતા એવું કહેવાય છે. મીડિયાનો પણ સારો ઉપયોગ કરતા હતા.
હા, એ શહેરી બ્લેક અમેરિકનોના દબાયેલા ગુસ્સા અને એમની આકાંક્ષાઓને વાચા આપતા હતા. બ્લેક ગૌરવ, આત્મનિર્ભરતા અને જો જરૂર પડે તો કોઈ પણ જરૂરી માધ્યમ દ્વારા સ્વ બચાવની વાત કરતા.
જે મુખ્ય પ્રવાહના નાગરિક અધિકાર નેતાઓની અહિંસાની ફિલોસોફીથી એકદમ અલગ હતું.
બિલકુલ. એ એમની ટીકા પણ કરતા હતા. આ જ સમયગાળામાં એમના લગ્ન બેટી શબાસ સાથે થયા. પણ જેમ જેમ એમની લોકપ્રિયતા વધી તેમ NOIની અંદર જ તણાવ શરૂ થયો.
એમના નેતા એલિજા મોહમ્મદ કરતા પણ એ વધુ જાણીતા થઈ ગયા હતા.
હા, અને એનાથી NOIના નેતૃત્વમાં ઈર્ષા અને અસલામતીની ભાવના વધી. સાથે સાથે મેલ્કમ પોતે પણ બૌદ્ધિક રીતે વિકાસ પામી રહ્યા હતા અને NOIની કેટલીક બાબતો પર, ખાસ કરીને એના અલગતાવાદ પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા.
અને પછી પેલો એલિજા મોહમ્મદવાળો સ્કેન્ડલ બહાર આવ્યો.
એ છેલ્લું કારણ બન્યો. એલિજા મોહમ્મદના એમની સેક્રેટરીઓ સાથેના સંબંધો અને બાળકોની વાત જ્યારે મેલ્કમને પાકી ખબર પડી ત્યારે એમનો વિશ્વાસ તૂટી ગયો. જે વ્યક્તિને એ પિતા સમાન માનતા હતા એ દંભી નીકળ્યા.
અને પછી કેનેડીની હત્યા પરની એમની કોમેન્ટ, ચિકન્સ કમિંગ હોમ ટુ રૂસ્ટ.
હા, એના કારણે વિવાદ થયો અને NOIએ એમને 90 દિવસ માટે ચૂપ રહેવા કહ્યું, જે ખરેખર તો એમને સાઇડલાઇન કરવાનો પ્રયાસ હતો. એટલે માર્ચ 1964માં એમણે NOI છોડી દીધું.
અને એ પછીનું એક વર્ષ એમના જીવનનું સૌથી વધુ ગતિશીલ અને ખતરનાક રહ્યું.
બિલકુલ. એમણે મુસ્લિમ મોસ્ક ઇંક અને ઓર્ગેનાઇઝેશન ઓફ એફ્રો અમેરિકન યુનિટી OAU સ્થાપના કરી અને પછી એપ્રિલ 1964 એમની હજ યાત્રા મક્કાની યાત્રા
જે એમના જીવનનો કદાચ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
હા, ત્યાં એમણે જે જોયું એણે બધું બદલી નાખ્યું. દુનિયાભરના મુસ્લિમો શ્વેત, કાળા, ભૂરા, પીળા બધા એક સાથે સમાનતાથી ઇબાદત કરી રહ્યા હતા.
એટલે એનું એની પેલી શ્વેત માણસ શેતાન છેવાળી થિયરી ખોટી પડી ગઈ.
એકદમ. એમણે જોયું કે સાચો ઇસ્લામ તો વંશીય ભેદભાવને નકારે છે, એ તો માનવ બંધુત્વનો સંદેશો આપે છે. એમણે સુન્ની ઇસ્લામ અપનાવ્યો. અલ હજ મલિક અલ શબ્બાઝ નામ ધારણ કર્યું. એ અમેરિકા પાછા ફર્યા ત્યારે એમની દૃષ્ટિ વધુ વૈશ્વિક અને સમાવેશી બની ગઈ હતી.
પણ આ બદલાવથી એમના દુશ્મનો ઘટ્યા નહીં, ઉલટાના વધ્યા છે.
ચોક્કસ. NOI એમને ગદ્દાર માનતું હતું. FBI અને પોલીસ તો પહેલેથી જ પાછળ હતી, હવે એમને વધુ ખતરનાક માનવા લાગી. સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી. એમના ઘર પર બોમ્બ પણ ફેંકાયો.
છતાં એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.
હા, અને અંતે 21 ફેબ્રુઆરી 1965 રોજ હાર્લેમના ઓડ્યુબોન બોલરૂમમાં ભાષણ શરૂ કરે એ પહેલા જ
એમની હત્યા કરવામાં આવી.
હા, 3 લોકોએ ગોળીઓ ચલાવી, માત્ર 39 વર્ષની ઉંમરે. પેનનું પુસ્તક આ હત્યાના સંજોગો, હત્યારાઓની ઓળખ અને કાયદાકીય એજન્સીઓની સંભવિત ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે.
ખરેખર દુઃખદ અંત. આટલી જટિલ સફર પછી સારું, આપણે એમના જીવનની ઘટનાઓ જોઈ, પણ એમના વિચારોની જે ઉત્ક્રાંતિ થઈ એને કેવી રીતે સમજી શકાય? એમની મૂળભૂત ફિલોસોફી શું હતી?
જેમ આપણે વાત કરી, એમની ફિલોસોફી સતત બદલાતી રહી. એટલે 3 મુખ્ય તબક્કા જોઈ શકાય. પહેલો, શહેરી જીવનનો, જ્યાં મુખ્ય ધ્યેય ટકી રહેવાનો હતો. બીજો, NOI, જે બ્લેક અલગતાવાદ અને આત્મનિર્ભરતા પર હતો. અને ત્રીજો, મક્કા પછીનો, જે સાર્વત્રિક માનવાધિકાર અને બંધુત્વ તરફ વળ્યો.
પણ શું કોઈ એવા સિદ્ધાંતો હતા જે આ બધામાં કોમન રહ્યા હોય?
હા, કેટલાક મૂળભૂત વિચારો કાયમ રહ્યા, જેમ કે બધા જ માણસોનું ગૌરવ અને સ્વાભિમાન, ખાસ કરીને જે દબાયેલા છે એમના માટે. બીજું, અન્યાય સામે સ્વબચાવનો અધિકાર, પેલું બાય એની મીન્સ નેસેસરી. ત્રીજું, ઇતિહાસનું મહત્ત્વ, ભૂતકાળને સમજ્યા વગર વર્તમાન ન બદલી શકાય. અને ચોથું, સિસ્ટમની સમસ્યાઓ માટે સિસ્ટમ લેવલના ઉકેલો જોઈએ, માત્ર નાણાં સુધારા નહીં.
એમનો આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ બહુ મહત્વનો ગણાય છે ને?
ચોક્કસ. એ અમેરિકાના જાતિવાદને દુનિયાભરના સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ સાથે જોડતા હતા. એ માનતા હતા કે આફ્રિકન અમેરિકનોનો પ્રશ્ન ખાલી સિવિલ રાઇટ્સનો નથી, પણ હ્યુમન રાઇટ્સનો છે, અને એને UN જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવો જોઈએ.
આ બધા પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું હતું? શરૂઆતમાં ગુસ્સો, પણ પછી?
પુસ્તક કહે છે કે શરૂઆતનો ગુસ્સો એમના બાળપણના અનુભવોમાંથી આવ્યો હતો, પણ પછી, ખાસ કરીને NOI એમના લોકો માટેનો ઊંડો પ્રેમ અને એમની મુક્તિની ઝંખના મુખ્ય બની. શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધી જ રીતે મુક્તિ. મક્કા પછી આ પ્રેમ વધુ વિશાળ બન્યો સમગ્ર માનવતા માટે. એટલે એમનો ગુસ્સો પણ એમના પ્રેમનું જ એક સ્વરૂપ હતું, ઘવાયેલા પ્રેમનું.
અને આટલી બધી મુશ્કેલીઓનો સામનો એમણે કેવી રીતે કર્યો? એમની તાકાત શું હતી?
એમની જ્ઞાન માટેની ભૂખ, એમની બુદ્ધિ, એમની સ્ટ્રેટેજી બનાવવાની ક્ષમતા અને એમનું અડગ ગૌરવ. જેલ એમના માટે યુનિવર્સિટી બની. NOI અલગ થવું એમના માટે બૌદ્ધિક વિકાસની તક બની. અને છેવટે મોતની ધમકીઓ વચ્ચે પણ એ ડર્યા વગર બોલતા રહ્યા.
ચાલો હવે એ 3 સૌથી મહત્વના પરિવર્તન બિંદુઓ પર ફરી નજર કરીએ જેણે એમના જીવનને નવી દિશા આપી. પહેલું કયું ગણશો?
પહેલું તો હું માનું છું એમના પિતાનું મૃત્યુ 1931. 6 વર્ષની ઉંમરે જે આઘાત લાગ્યો, જે રીતે પરિવારે રક્ષણ અને આધાર ગુમાવ્યો, અને એની પાછળ જે શ્વેત હિંસાનો ડર હતો, એણે એમના મનમાં દુનિયા કેવી છે એનું એક ચિત્ર કાયમ માટે બનાવી દીધું. આ એમના પછીના વિચારોનો પાયો બન્યો.
બરાબર. બીજું,
અલબત્ત જેલવાસ અને NOI ધર્માંતરણ 1948-52. આ સમયગાળાએ ડેટ્રોઇટ રેડને મેલ્કમ X માં પરિવર્તિત કરી દીધો. એમને વાચન, જ્ઞાન અને એક નવી વિચારધારા મળી જેણે એમના જીવનને હેતુ અને દિશા આપી. આ એક બૌદ્ધિક અને આધ્યાત્મિક પુનર્જન્મ હતો.
અને ત્રીજું, જેની અસર સૌથી વધુ ગહન રહી?
હા, ત્રીજું અને કદાચ સૌથી ગહન એ હતી 1964ની મક્કા યાત્રા. આ યાત્રાએ એમની વંશીય વિચારધારાને તોડી નાખી અને એમને સાર્વત્રિક ઇસ્લામ અને માનવ બંધુત્વ તરફ વાળ્યા. એમણે સમજ્યું કે સમસ્યા કોઈ એક જાતિના લોકોમાં નથી, પણ જાતિવાદી વ્યવસ્થામાં છે. આ પરિવર્તને એમને એક વૈશ્વિક નેતા બનવાની દિશામાં પ્રેર્યા.
આટલું જટિલ જીવન, આમાંથી આજના શ્રોતાઓ માટે શું બોધપાઠ છે? આપણે એમના જીવનમાંથી શું શીખી શકીએ?
ઘણું બધું. એક તો એમનું જીવન બતાવે છે કે શરૂઆતના આઘાત અને અન્યાય તમને તોડી પણ શકે છે અને તમને વધુ મજબૂત અને પ્રતિબદ્ધ પણ બનાવી શકે છે. બીજું, ઓળખની શોધ એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. મેલ્કમ લિટલથી અલહજ મલિક અલ શબ્બાઝ સુધીની એમની યાત્રા આજ બતાવે છે.
અને સતત શીખતા રહેવું, બદલાતા રહેવું, એ પણ એક મોટો બોધપાઠ છે.
બિલકુલ. પોતાના વિચારો પર સવાલ ઉઠાવવા, નવી માહિતીના આધારે બદલાવવું, ભૂલો સ્વીકારવી, આ બૌદ્ધિક હિંમતની નિશાની છે. એમની જેલથી શરૂ થયેલી સ્વશિક્ષણની યાત્રા છેક સુધી ચાલુ રહી. આજની દુનિયામાં આ ખૂબ જ મહત્વનું છે.
એટલે એમની વાર્તા ખાલી એક ઐતિહાસિક વ્યક્તિની નથી, પણ એક માનવીય સંઘર્ષ અને વિકાસની ગાથા છે.
ચોક્કસ. પ્રતિકૂળ સંજોગોમાંથી ઉઠીને પણ કેવી રીતે દુનિયા પર અસર પાડી શકાય, કેવી રીતે પોતાના સિદ્ધાંતો માટે અડગ રહી શકાય અને કેવી રીતે સત્યની શોધમાં સતત આગળ વધી શકાય, એમના જીવનમાંથી આ બધું શીખવા મળે છે.
તો આ ચર્ચાના અંતે મેલ્કમ એક્સના જીવન અને આ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય બોધપાઠ તારવીએ. શરૂઆત કરીએ એક ભાવનાત્મક આંતરદૃષ્ટિથી.
એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. મેલ્કમ એક્સના જીવનમાં જે આગ દેખાય છે, જે ગુસ્સો દેખાય છે, એના મૂળમાં નફરત નહીં, પણ એમના લોકો માટેનો ઊંડો ઘવાયેલો પ્રેમ હતો. બાળપણમાં જે અન્યાય અને આઘાત સહન કર્યા, એમાંથી જન્મેલો એ પ્રેમ હતો, જેની રક્ષા માટે ગુસ્સાની ઢાલ જરૂરી બની. એમની પીડા સમજ્યા વગર એમનો પ્રેમ અને એમનો સંઘર્ષ ન સમજી શકાય.
બહુ સરસ કહ્યું. હવે એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. મેલ્કમ એક્સનું સૌથી મોટું હથિયાર શું હતું? બંદૂક નહીં, પુસ્તકાલયનું કાર્ડ. જેલની કોટડીથી વિશ્વ મંચ સુધીની એમની સફર જ્ઞાન માટેની અદમ્ય તરસનું પરિણામ હતી. એ શીખવે છે કે સાચી મુક્તિ માટે, રાજકીય મુક્તિ માટે બૌદ્ધિક મુક્તિ અનિવાર્ય છે. જ્ઞાન એ જ શક્તિ છે.
અને અંતે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ, જે આપણા સૌને લાગુ પડે.
એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. આપણું જીવન આપણી વાર્તા છે, અને આપણે ગમે ત્યારે એ વાર્તાને સુધારવાની, ફરીથી લખવાની શક્તિ ધરાવીએ છીએ. મેલ્કમ એક્સના બદલાતા નામો અને વિચારો એ જ બતાવે છે કે આપણી ઓળખ કાયમી નથી, એને આપણે સત્ય અને આત્મજાગૃતિની સફરમાં હિંમતભેર ઘડી શકીએ છીએ, બદલી શકીએ છીએ. પરિવર્તન એ જ જીવન છે, અને એને સ્વીકારવામાં જ વિકાસ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.